પણ નહોતી એ ગાંવ ઈશ્વરે ઇબ્રાહીમને જણાવ્યું કે આવું થશે. ઉત્પત્તિનું પુસ્તક તેનો 12મો અધ્યાય અને તેની 1-4 કલમ. ઉત્પત્તિનું પુસ્તક 12મો અધ્યાય અને 1 થી 4 કલમ સુધી. અને યહોવા ઇબ્રાહીમને કહ્યું કે તું તારો દેશ તથા તારા સગા તથા તારા બાપનું ઘર મૂકીને જે દેશ હું તને દેખાડું છું તેમાં જા, અને હું તારાથી એક મોટી કોમ ઉત્પન્ન કરીશ. કે જે તારા બાપનો દેશ, સગા, ઘર બધું મૂકી દઈને જે દેશ એટલે કે ઇઝરાયલનો દેશ, વચનનો દેશ હું તને દેખાડું ત્યાં તું જા કહે છે, અને હું તારાથી એક મોટી કોમ ઉત્પન્ન કરીશ એટલે કે ઇઝરાયલ પ્રજા હું ઉત્પન્ન કરીશ, ને તને આશીર્વાદ દઈશ, ને તારું નામ મોટું કરીશ, ને તું આશીર્વાદરૂપ થશે, અને જેઓ તને આશીર્વાદ દે તેઓને હું આશીર્વાદ દઈશ, ને જેઓ તને શ્રાપ દે તેઓને હું શ્રાપ દઈશ, અને તારામાં પૃથ્વીના સર્વ કુટુંબ આશીર્વાદ પામશે. અને યહોવાના કયા પ્રમાણે ઇબ્રાહીમ નીકળી ગયો અને તેની સાથે લોટ ગયો. એટલે ઇબ્રાહીમ હારાનથી નીકળ્યો ત્યારે તે 75 વર્ષનો હતો. કેટલા વર્ષનો હતો? 75 વર્ષનો, જ્યારે એને કોલિંગ મળ્યું ત્યારે. અને ઇબ્રાહીમ જે દિવસે નીકળી ગયો એ તો 14મી નિશાન મહિનાની 14મી તારીખે એ નીકળી ગયો. તમે જો કે આપણે ગઈકાલે વાંચતા હતા, ગઈકાલે મને લાગે રવિવારે વાંચતા હતા નિર્ગમનનું પુસ્તક તેનો 12મા અધ્યાયમાં, કે તમારે નિશાનની 10મી તારીખે હલવાનને શું કરવાનો? પસંદ કરવાનો. અને ક્યારે કાપવાનો? 14મી તારીખે, નિશાનની 14મી તારીખે જ્યારે હલવાનને તમારે કાપવાનો. અને તમે જો કે આ 14મી તારીખ એ બહુ અગત્યની તારીખ ઇસરાયલ પ્રજા માટે બની ગઈ છે. ઇબ્રાહીમ નીકળ્યો ત્યારે 14મી નિશાન હતી, કારણ કે 14મી તારીખ અને 14મો એ આંકડો એ તો લોહીનો આંકડો છે, એ ઈસુના લોહીના હલવાનનો આંકડો છે. અને પછી ઉત્પત્તિનું પુસ્તક તેનો 15મો અધ્યાય અને તેની 5મી કલમથી. ઉત્પત્તિ 15 અને 5. હવે ઇબ્રાહીમને હજુ પણ કોઈ સંતાન થયા નહોતા, એટલે આખરે એક દિવસ કમ્પ્લેઇન કરવા લાગ્યો, ફરિયાદ કરવા લાગ્યો, ઓ પ્રભુ તે મને કોઈ સંતાન આપ્યું તો છે નહીં, અને તું મોટી કોમ ઉત્પન્ન કરવાની વાતો કરે છે, મારો હવે વારસદાર તો પેલો મારો ચાકર એલિયાઝર થશે કે છે. ત્યાં પ્રભુ કે ના, એવું નથી થવાનું કે છે. અને 5મી કલમ, અને તેણે એટલે કે ઈશ્વરે ઇબ્રાહીમને બહાર લઈ જઈને કહ્યું, એને કે તું બહાર આવ, અને એના તંબુની બહાર ગયો. અને ઈસુ તેને, પ્રભુ એને કહે છે કે તેને બહાર લઈ જઈને કહ્યું કે હવે તું આકાશગમ જો, ને તું તારાઓ ગણી શક તો ગણ. અને તેણે તેને કહ્યું કે તેટલા તારા સંતાન થશે. અને તેણે યહોવા પર વિશ્વાસ કર્યો અને તે તેણે ન્યાયપણાને અર્થે તેના લાભમાં ગણ્યું. ઈશ્વરે એને કહ્યું કે તને સંતાન આપીશ જ કહે છે, અત્યારે ભલે મેં નથી આપી પણ હું તને આપીશ જ, અને આકાશના તારા ગણી જો, ગણાય તો એટલા બધા સંતાન હું તને આપીશ. અને ત્યારબાદ ઈશ્વરે એને કહ્યું, હજુ તો ઈસાકનો જન્મય નથી થયો, એ અગાઉ જ આ જે પહેલો ઇસરાયલનો બંદીવાસ થવાનો હતો એના વિશે અગાઉથી જ ઈશ્વરે ભવિષ્યવાણી ભાકી. ત્યાં 13મી કલમ, ઉત્પત્તિ 15 અને 13. અને તેણે ઇબ્રાહીમને કહ્યું કે તું ખચિત જાણ કે તારો વંશ પરદેશમાં ભટકશે ને ત્યાંના લોકોની સેવા કરશે અને 400 વર્ષ લગી તેઓને દુઃખ દેવામાં આવશે કે છે. હા, 400 વર્ષ સુધી એમને દુઃખ દેવામાં આવશે. આ એમનો પહેલો બંદીવાસ છે કે છે. અને 14મી કલમ, અને જે લોકોની સેવા તેઓ કરશે તેઓનો ન્યાય પણ હું કરીશ અને ત્યાર પછી તેઓ ઘણી સંપત્તિ લઈને નીકળશે. હા, એ પાસખા પર્વની રાત્રે જ્યારે હલવાનને કાપવામાં આવ્યો અને એનું લોહી બારીબાણાની બારસાખોએ લગાવવામાં આવ્યો ત્યારે મરણનો દૂત એ ઘરોમાં પ્રવેશ કરી શક્યો નહીં. પણ પેલા મિસ્રીઓના ઘરોમાં એ લોહીનો કોઈ પ્રોટેક્શન હતું નહીં, એટલે ત્યાં જઈને એણે પ્રથમ જનિતનો નાશ કર્યો. અને પેલા મિસ્રીઓ આ ઇસ્રાયલીઓને કહે, હવે નીકળી જાઓ ભાઈ, તમે તમારા અહીંયાથી અમે બહુ સહન કર્યું છે અને તમારે જે જોઈતું એ બધું લઈ જાઓ. અને તમે જો કે એ સોના ચાંદીને ઝવેરાતને જે હતું બધું મિસ્રીઓ આ લોકોને આપી દીધું કે બાપા લઈ જાઓ અને નીકળી જાઓ. અક્ષરશઃ ઈશ્વરની ભવિષ્યવાણી પૂરી થઈ કે મોટી સંપત્તિ લઈને એ લોકો ત્યાંથી નીકળશે, પણ ખરેખર એ તો એમનો પગાર હતો એકચ્યુઅલી. આટલા વર્ષોથી એમની ભયંકર વેટ કરાવીને એ મોટા મોટા પિરામિડ બાંધ્યા, એ ઇસરાયલ પુત્રોએ બાંધ્યા છે, જે આજે બી 7 વંડર્સ ઓફ ધ વર્લ્ડ છે. એ એમની મહેનતાણું હતું કે જે ઈશ્વરે એમને આપ્યું, અને એ લઈને તેઓ નીકળી ગયા. અને 16મી કલમ, અને તેઓ 4થી પેઢીમાં અહીં પાછા આવશે, કેમ કે અમોરીઓના પાપનો ઘડો હજુ ભરાયો નથી. 4થી પેઢી, કેટલા વર્ષનો બંદીવાસ? 400, અને 4થી પેઢી એટલે એક પેઢી બરાબર 100 વર્ષ, બરાબર છે. અને આ અક્ષરશ પૂરું થયું. નિર્ગમનનું પુસ્તક તેનો 12મો અધ્યાય અને તેની 40થી 41મી કલમ હું વાંચીશ. નિર્ગમન 12:40મી કલમ, પાન નંબર 60. હવે ઇસરાયલ પુત્રોએ જે પ્રવાસ મિસરમાં કર્યો તેની મુદત 430 વર્ષ, એક્ઝેક્ટલી ઇટ વોઝ 430 યર્સ ઇન ઇજિપ્ત. અને એમ થયું કે 430 વર્ષ પૂરા થયા તે જ દિવસે એમ થયું કે યહોવાના સર્વ સૈન્યો મિસર દેશમાંથી નીકળી ગયા. તમે જો કે ઇસરાયલ પ્રજાને માટે બહુ સચોટ સમયગાળો આપેલો છે, એ પૂરો થાય એટલે તરત જ એમનો છુટકારો થાય. એ જ દિવસ અને એ જ તારીખે સચોટ એમના માટે દિવસો ઈશ્વરે નક્કી કરેલા છે, અને એ લોકો એ દિવસે નીકળી ગયા એમ કહે છે. અને ત્યારબાદ આપણે જાણીએ છીએ કે એ લોકો નીકળી ગયા મૂસાની આગેવાની સાથે. એ લોકો અરણ્યમાંથી પસાર થયા અને યહોશુઆની આગેવાની નીચે એ લોકો વચનના દેશમાં ગયા, અને વચનના દેશમાં ગયા અને એ લોકો ઈશ્વરની બીક રાખી, અને કેટલા વર્ષો સુધી એ લોકો ઈશ્વરની બીક રાખીને ઈશ્વરની આજ્ઞાઓ પાડી. આખરે એક રાજા એમના પર આવ્યો, કોણ? સુલેમાન. અને સુલેમાને બધી પર સ્ત્રીઓ એટલી બધી કરી, અને બધી મૂર્તિપૂજક સ્ત્રીઓ કરી, અને એમના દેવ દેવીઓને એમના આઇડલ્સને બધું લઈ આવ્યો, અને આખી પ્રજાને મૂર્તિ પૂજા પાછળ ભટકાવી દીધી. અને એના લીધે શું થયું? બીજો બંદીવાસ શરૂ થયો, બેબિલોનનો બંદીવાસ. એ બાબેલનો બીજો બંદીવાસ શરૂ થયો. ઇરમિયા પ્રવચકનું પુસ્તક તેનો 25મો અધ્યાય અને તેની 11મી કલમ. ઇરમિયા પ્રવચકનું પુસ્તક અને તેનો 25મો અધ્યાય અને તેની 11મી કલમ, પાન નંબર 689. આ આખો દેશ ઉજ્જડ તથા ત્રાસજનક થઈ પડશે, અને આ પ્રજાઓ 70 વર્ષ સુધી બાબિલના રાજાની સેવા કરશે. કેટલા વર્ષ? 70 વર્ષ સુધી એ લોકો એ બેબિલોનના બંદીવાસની અંદર જશે. અને આ બંદીવાસમાં એ ગયા ત્યારે નિશાનની 14મી તારીખ 606 BC હતી ઇતિહાસ પ્રમાણે. તમે જો કે એ લોકો બંદીવાસમાં ગયા 70 વર્ષના, અને આ 70 વર્ષનો બંદીવાસ દાનિયેલે બહુ પ્રાર્થનાઓ કરી, ઉપવાસ કર્યા, અને એના લીધે બંદીવાસ પૂરો કર્યો, પૂરો થયો. અને 536 BC બિફોર ક્રાઇસ્ટ, ઈસવીસન પૂર્વે, એ 536 BC નિશાનના 14મી તારીખે નિશાન મહિનામાં પૂરી થઈ. અને ઈશ્વરે કહ્યું ઇસરાયલ પુત્રોને કે હવે પાછા જાઓ તમારા દેશમાં. પણ આવાએ પાછા જવા માગતા નહોતા, હજુ હટેલા હતા. હેજરાને મોકલ્યો, નહેમ્યાને મોકલ્યો, અને કહ્યું કે તમે પાછા જાઓ લ્યા, તો કોઈ જવા તૈયાર નહીં. બાઇબલ કહે છે કે હજેકેલ પ્રબોધકે ને બધાએ બહુ એમને ચેતવણીઓ આપી, પણ આ લોકો અનાજ્ઞાકીત જ રહ્યા. અને બાઇબલ કહે છે કે બહુ થોડા હેજરાને નહેમ્યાની આગેવાની નીચે એ ત્યાં પાછા ગયા કહે છે. અને આ લોકોએ હઠી લઈ જ કરી રાખી, એટલે પછી હજેકેલ પ્રબોધક મારફતે ઈશ્વરનું વચન આવ્યું. હજેકેલ પ્રબોધકનું પુસ્તક તેનો 4થો અધ્યાય અને તેની 4થી કલમ, પાન નંબર 719 જૂના કરારમાં. હજેકેલ 4 અને એની 4થી કલમથી લઈને હું વાંચીશ. વળી તું તારા ડાબા પાસા પર સૂઈ જા કે છે, લોકોએ જોવે એમને વોર્નિંગ મળે એ રીતે, તારા ડાબા પાસા પર સૂઈ જા ને ઇસરાયલ કોમની દુષ્ટતા. શું કહે છે? આ તો ઇસરાયલ કોમની દુષ્ટતા છે, ઈશ્વરની આજ્ઞાઓ માનતા નથી ને પાછા આવતા નથી. તેના પર મૂક, તે પાસા પર તું સૂઈ રહેશે તેટલા દિવસ તારે તેઓની દુષ્ટતાનો બોજો સહન કરવો. કેમ કે મેં ઠરાવ્યું છે કે તેમની દુષ્ટતાના જેટલા વર્ષો તેટલા દિવસો, જેટલા વર્ષો તેટલા દિવસો, એટલે 390 દિવસ સુધી તારે ઇસ્રાયેલની કોમનો દુષ્ટતાનો બોજો સહન કરવો, 390 દિવસ. અને પછી આગળ છઠ્ઠી કલમ, એ દિવસો પૂરા કર્યા પછી તારે ફરી પાછા તારા જમણા પાસા પર સુઈ જઈને યહૂદાના કુળની દુષ્ટતાનો બોજ ઊંચકવો. દર વર્ષને માટે એક દિવસ લેખે, કેટલા દિવસ? 40 દિવસ પ્રમાણે કરવાનું મેં તને ઠરાવી આપ્યું છે. તમે જોયું કે 390 + 40 કેટલા થાય? 430. તમે જોયું કે બીજો બંદીવાસ પણ હવે કેટલા વર્ષનો? 430. પહેલો કેટલાનો હતો? 430, રાઈટ? અને મિસરમાં 430, હવે પાછો ફરી 390 + 40 કેટલા? 430 વર્ષનો બંદીવાસ. અને તમે જોયું કે એમાંથી કેટલા વર્ષો પૂરા થઈ ગયેલા બેબિલોનમાં? 70 વર્ષો, રાઈટ? 70 વર્ષો પૂરા થઈ ગયેલા. એટલે 430માંથી તમે બાદ બાકી કરી નાખો, સબટ્રેક્ટ 70, ઇટ કમ્સ ટુ 360, 360 આવીને ઊભું રહે. તમે જોયું કે આ લોકોને બહુ ચેતવણી આપી, પાછા ના આવ્યા. પણ વર્ષો પહેલાં, મૂસાના વખતમાં, વચનના દેશમાં ગયા એ પહેલાં ઈશ્વરે એમને એક સિદ્ધાંત આપેલો કે જો તમે મારી આજ્ઞાઓ પ્રમાણે નહીં ચાલો તો પછી હું તમને બહુ જબરજસ્ત શિક્ષા કરીશ. કે છે લેવ્યનું પુસ્તક અને તેનો 26મો અધ્યાય અને તેની 18મી કલમ. તમે જો કે એ સિદ્ધાંત એ કાર્યરત થઈ ગયો, એક્શનમાં ગયો, એ એક્ટિવ થઈ ગયો. લેવ્યનું પુસ્તક 26મો અધ્યાય અને 18મી કલમ કે હું તમને 7 ગણી શિક્ષા કરીશ જો તમે અઢીલા થશો તો. લેવ્યનું પુસ્તક તેનો 26મો અધ્યાય અને 18મી કલમ, 21મી કલમ, પાન નંબર 115. અને એ બધું થયા છતાં, આ બધું ભોગવ્યા છતાં, આ બધું થયા છતાં જો તમે મારું નહીં સાંભળો તો હું તમને તમારા પાપને લીધે 7 ગણી વધારે શિક્ષા કરીશ. 21મી કલમ, અને જો તમે મારી વિરુદ્ધ ચાલશો ને મારું સાંભળવાને નહીં ચાહો તો હું તમારા પાપ પ્રમાણે 7 ગણા પીડા પાપ તમારા પર લાવીશ. 24મી કલમ, તો હું પણ તમારી વિરુદ્ધ ચાલીશ ને હું તમારા પાપને લીધે તમને 7 ગણી શિક્ષા કરીશ. 27 થી 28 કલમ, અને જો આટલું બધું થયા છતાં તમે મારું નહીં સાંભળો પણ મારી વિરુદ્ધ ચાલશો તો હું કોપામાન થઈને તમારી વિરુદ્ધ ચાલીશ અને હું તમારા પાપને લીધે તમને 7 ગણી શિક્ષા કરીશ. અગાઉથી ઈશ્વરે આ કહેલું જ હતું. અને એટલે આ સિદ્ધાંત એ કાર્યરત થઈ ગયો આ જગ્યાએ. અને એટલે પછી એમની શિક્ષા 7 ગણી થઈ ગઈ. અને એટલે તમે જો કે 430 વર્ષનો આ બીજો બંદીવાસ, એમાંથી 70 વર્ષ પૂરા થઈ ગયેલા, એ બાદ કરી નાખતા 360 વર્ષ. એટલે 360ને હવે 7 ગણી શિક્ષામાં ફેરવી નાખવાનું. 360 × 7, 2520 વર્ષ હવે વેઠવાનું. 2520 બિબ્લિકલ યર્સ, જે બાઇબલ યર કહેવામાં આવે છે. તમે જો કે જે યહૂદી કેલેન્ડર છે એ લુનર યર છે, એ લુનર કેલેન્ડર છે, ચંદ્ર પ્રમાણે ચાલે. અને લુનર કેલેન્ડરની કેટલા અંદર કેટલા દિવસ હોય? 360 દિવસ હોય. આપણું જે કેલેન્ડર છે કયું છે? સોલર કેલેન્ડર છે. આપણા એક વર્ષમાં કેટલા દિવસ હોય? 365.25. એટલે આજે લીપ યર છે ને આ વર્ષે, એ 0.25 એડજસ્ટ કરવા માટે. એટલે 365.25. તમે જો કે આ 2520 બિબ્લિકલ યર્સ છે, એને આપણા સોલર યર્સમાં એને ફેરવી નાખવા હોય તો શું કરવાનું? 2520ને આપણે 360થી ભાગી નાખીએ તો એ 907,200 દિવસ થાય. 907,200 દિવસ. એને હવે આપણે એને આપણા ડેઇઝથી 365.25થી એને આપણે એને ભાગી નાખીએ તો 2483 વર્ષ આઈને ઊભું રહે. કેટલા? 2483 વર્ષ. હવે એમનો 70 વર્ષનો બંદીવાસ ક્યારે પૂરો થઈ ગયેલો? 536 BCમાં પૂરો થઈ ગયેલો એમનો. ત્યાંથી જો આપણે આ ઉમેરવાની શરૂઆત કરીએ, અથવા તમે 2483માંથી 536 બાદ કરી નાખો તો 1947 આવે. શું આવે? 1947. હવે તમે જો કે 536 BC, પછી એ કેમનું ચાલે ટાઈમ લાઈન? 536 BC, 535 BC, 534, 533, 532, 531, એમ કરતું ઊંધું આવે. પણ વચ્ચે ઝીરો નથી. દેર ઇઝ નો ઝીરો યર, એટલું યાદ રાખો. દેર ઇઝ નો ઝીરો યર, એટલે 1 BC અને 1 AD, 1 BC એન્ડ 1 AD, એ બેની વચ્ચે એક જ વર્ષ છે. એ બેની વચ્ચે શું છે? એક જ વર્ષ છે. અને એટલે એક વર્ષ આમાં ઉમેરી દેવાનું. 1947 + 1, 1948. મે 14, 1948, અક્ષરશો તમે જુઓ કે ઇસરાયલ પ્રજાને માટે પોતાના વતનમાં પાછું જવા માટે કહે છે, હું તમને પાછા લાવીશ અને તમારા દેશમાં હું રોપીશ. કહે છે, હું તમારા દેશમાં હું તમને રોપીશ. અને યુએનઓના બાલ્ફર ડિક્લેરેશન દ્વારા ઇસરાયલ એક દેશ બની ગયો. તમે જો કે ત્યાં એક પણ યહૂદી નહોતો એ પહેલા, એક પણ નહીં. હવે જે જગ્યાએ એક પણ યહૂદી ના હોય એ દેશ કેમનો થાય? બને જ નહીં ને, કારણ કે એમને પેસવા જ નહોતા દેતા પહેલાં. પણ